है। तिनको स्वरूप जान राग ते भई जो भक्ति काय को नमाई स्तुति को चाही है। धन्य धन्य तुम ही से काज सब आज भय कर जोरी बार बार वंदना हमारी है। मंगल कल्याण सुख ऐसो हम चाहत है। मंगल कल्याण सुख ऐसो हम चाहत है। हो मेरी ऐसी दशा जैसी तुम धारी है। हो मेरी ऐसी दशा जैसी तुम धारी है। मोक्ष मार्गस्य नेतारम् भीतारम् कर्म भूभृताम् ज्ञातारम् विश्व तत्वानाम् वंदे तदगुण लब्धे। मोक्ष शास्त्र नामक ग्रंथ ऊपर जेनु बीजू नाम छे तत्वार्थ सूत्र, एना ऊपर आपणे स्वाध्याय करी रह्या छे। रविवार नी पाठशाला मां आपणे गया वक्ते सातमू सूत्र पूरु कर्यु हतु। सातमा सूत्र ऊपर आपणे आखो एक कलाक गया वक्ते चर्चा करी हती। आजे आपणे आठमा सूत्र नी चर्चा प्रारंभ करशो। विषय केवी रीते आगळ वध्यो तो के एक थी पांच नंबर ना सूत्र मां थोड़ुक एक मिनिट मां तमने खाली कहू छू एनो फ्लो एटले ख्याल आवे। 33 सूत्र छे पहला अध्याय मां 10 अध्याय थी आखो ग्रंथ बनेलो छे। सूत्रना फॉर्म मां आखो ग्रंथ रचायेलो छे। संस्कृत भाषा नो प्रथम ग्रंथ छे उमा स्वामी आचार्य एना करता छे। ग्रंथ करता उमा स्वामी आचार्य छे। तो एक थी पांच नंबर ना सूत्र मां जे मोक्ष मार्ग छे लेके सम्यक दर्शन ज्ञान चारित्राणी मोक्ष मार्ग कही ने मोक्ष मार्ग नी वात करी ने पछी सम्यक दर्शन सम्यक ज्ञान अने सम्यक चारित्र नु स्वरूप समझावानु प्रारंभ कर्यो। पांच नंबर ना सूत्र सुधी ध्यान थी सांभळजो, एक ज मिनिट लईश आनी माटे। पांच नंबर ना सूत्र सुधी सम्यक दर्शन नु स्वरूप समझाय। सम्यक दर्शन नी उत्पत्ति ना प्रकार तत्वार श्रद्धानम सम्यक दर्शनम, तो ए रीते सम्यक दर्शन ना लक्षण, सम्यक दर्शन ऊपर आखु एक सूत्र एमा घणा बधा विषय आपणे लीधा हता। तो पांच नंबर ना सूत्र सुधी सम्यक दर्शन नी वात आई। छ नंबर थी लईने छ सात अने आठ नंबर ना सूत्र मां जे सम्यक दर्शन ज्ञान चारित्र अने जे सात तत्व छे जे पदार्थो छे ए पदार्थो ने जाणवाना उपाय अधिगम ए छ सात अने आठ सूत्र मां कीधा। तो आ त्रण सूत्र नु एक जोड़कू छे, सांभळजो ध्यान थी बधा। छठा नंबर ना सूत्र मां सातमा नंबर ना सूत्र मां आठमा नंबर ना सूत्र मां बेसिक अंतर शु छे। छठू सूत्र जे छे ए सामान्य एटले के संक्षिप्त, सामान्य नहीं परंतु अत्यंत संक्षिप्त रुचि वाला माटे छठु सूत्र लखी ने बात पूरी करी नाय। संक्षिप्त रुचि एटले के थोड़ू सांभळी ने जे पोतानु कार्य करी ने उभो थई जाय एने कहेवाय संक्षिप्त रुचि वाळो शिष्य। समझाय छे? एटले एनी माटे सूत्र शुं लख्युं तो के प्रमाण अने नय द्वारा तू वस्तु ने जाण। पॉइंट ख्याल मां छे? जेवी रीतना फोन छे, संक्षिप्त रुचि वाळा ने फोन संबंधी केटली माहिती जरूरी छे? बहु सिंपल उदाहरण आपू छू। संक्षिप्त रुचि वाळा ने फोन नी संक्षिप्त, समझाई छे के नहीं? शुं कहू छू? फोन नी संक्षिप्त रुचि वाळा ने फोन संबंधी केटली माहिती आवश्यक छे? तो के बे माहिती आवश्यक छे। कई बे माहिती आवश्यक छे? के फोन करवो केवी रीतना अने फोन आवे तो फोन लेवो केवी रीत, एनाथी वधारे कोई माहिती जरूरी छे? पॉइंट समझाय छे? करवो के फोन नंबर स्टोर करवा आ करू ए बधु आपणे कहीए ने मध्यम रुचि वाळानी वात। अने पछी एला इंटरनेट ने व्हाट्सअप ने आ ने ते ए विस्तार रुचि वाळानी वात। न समझायुं? समझायुं? उदाहरण समझायुं? आपणे फोन संबंधी कई रुचि वाळा छे? खोटू नहीं, आपणे फोन संबंधी कई रुचि वाळा छे? कोई विस्तार तो बोलशे ज नहीं, विस्तार रुचि वाळा छे। घुसी जाइए एमां तो बे बे कलाक निकली जाए। ख्याल आवे छे? समझाय छे तमने? उदाहरण एकदम सरळ आई तो के विस्तार रुचि वाळा छे भाई, एनो एक एक वस्तु जाणवी होय એની જેટલી પણ આપણે કહીએ ને કે એમાં જેટલી પણ એપ્સ હોય કે આ હોય કે તે હોય, કેવી રીતના ચલાવવું આ તે જે પણ, તો ઉદાહરણના માધ્યમથી વાત એ સિદ્ધ કરી કે ત્રણ પ્રકારની રૂચિવાળા શિષ્ય છે. અને એટલે માટે ત્રણ પ્રકારના સૂત્ર ઉમાસ્વામી આચાર્ય દેવે લખવા ઉચિત સમજે. છઠ્ઠું સૂત્ર છે સંક્ષિપ્ત રૂચિવાળા માટે, બરાબર છે, એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ થોડી વિસ્તારથી કરશું. સાતમું સૂત્ર છે મધ્યમ રૂચિવાળા માટે, કે ભલે તને અગર છઠ્ઠું સૂત્ર સમજીને વાત ન સમજાઈ હોય, તને સ્વરૂપ ન સમજાયું હોય, તને સાત તત્વ નું સ્વરૂપ ન સમજાયું હોય, તો થોડોક વધારે વિસ્તાર અમે સાતમા નંબરના સૂત્રમાં કરીએ છીએ. અને આઠમાં અગર તને હજી ન સમજાયું હોય, હજી તારું કાર્ય ન થયું હોય, હજી તને તારા તત્વનો નિર્ણય ન થયો હોય, સાત તત્વનો યથાર્થ નિર્ણય ન થયો હોય, તો આઠમા નંબરના સૂત્રમાં તો આચાર્ય દેવે ગજબ કરી લખી. અને આચાર્ય દેવે તો ગજબ કરી, કારણ કે એમને તો સૂત્ર લખ્યું, એમને તો સૂત્ર લખ્યું ને સૂત્રમાં મનમાં ભર્યો, પરંતુ સૂત્ર વાંચીને સૂત્ર ઉપર ટીકા કરનાર આચાર્ય દેવોએ તો ગજબ કરી લઈ. શું વાત કરી, સમજાઈ? સૂત્ર ઉપર ટીકા કરનાર આચાર્ય દેવે તો એટલી બધી અદભુત અને એટલી બધી વિસ્તાર વાળી ટીકા કરી કે હવે એ સમજીને કે તારું કાર્ય નથી થતું, તો ટોડલમાં જઈને ભાષામાં કહીએ તો કે તારા અભાગ્યની મહિમા અમારાથી તો થતી નથી. પોઈન્ટ સમજાય છે, વાત ક્લિયર થઈ એકદમ? ચલો તો હવે આપણે થોડીક ચર્ચા આઠ નંબરના સૂત્રની પ્રારંભ કરીએ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ સૂત્ર છે, ઘણી બધી વાતો આપણને આમાં પણ શીખવા મળશે. આઠ નંબરના સૂત્રમાં આઠ બોલ દ્વારા, આઠ પ્રકારથી, અહીંયા એની માટે શબ્દનો પ્રયોગ કર્યો છે, આઠ અનુયોગ દ્વારા. ઓલા ચાર અનુયોગ એ અહીંયા નહીં લેવા, ચાર અનુયોગ છે ને, પ્રથમાનુયોગ, કર્ણાનુયોગ, ચરણાનુયોગ, એની વાત અહીંયા નથી. અહીંયા પણ શબ્દનો પ્રયોગ આવ્યો અનુયોગ. અહીંયા અનુયોગનો અર્થ છે આઠ ચેપ્ટર દ્વારા. અહીંયા અહીંયા મારી સામે જુઓ, પ્રભુ બધા મારી સામે જુઓ, આઠ પોઈન્ટ દ્વારા, આઠ ચેપ્ટર દ્વારા, આઠ ભેદ દ્વારા એક પદાર્થને, એક ભાવને, એક તત્વને અહીંયા સમજાવવામાં આવે છે. કેટલા કેટલા? સાતમા સૂત્રમાં કેટલા પોઈન્ટ હતા? સાતમા સૂત્રમાં ગયા વખતે નિર્દેશ વાળા સૂત્રમાં છ હતા, અને પાંચમા સૂત્રમાં, છઠ્ઠા સૂત્રમાં બે. બહુ સરસ, બે પછી છ અને હવે આઠ, તો વિસ્તાર વધતો ગયો ને, વિસ્તાર વધતો ગયો ને. પહેલા બે પોઈન્ટથી વાત સમજાય, પછી છ પોઈન્ટથી વાત સમજાય. વાત સમજાવી એટલે વસ્તુને સમજાય, વસ્તુને સમજાય એટલે ભાવને, તત્વને, સ્વરૂપને, આત્માને, સાત તત્વને છ પોઈન્ટથી સમજાય, અને હવે આઠ પોઈન્ટ દ્વારા સમજાય. ચલો ચાલુ કરીએ સૂત્ર. બધા રેડી છો? અરે બોલો, તૈયાર છો? અરે વાહ, વેરી ગુડ. ચલો હવે આપણે સૂત્રમાં પહેલા એ આઠ શબ્દ બોલીએ છે. જો જે સૂત્ર છે ને, સત સંખ્યા, પેલા સૂત્ર વાંચે, સત સંખ્યા ક્ષેત્ર સ્પર્શન કાલાંતર ભાવ અલ્પ બહુત્વેશ્વ છેલ્લે ચ, બરાબર છે. હવે આ આઠ શબ્દ આવ્યા, ચલો એકવાર બોલશું. આઠ શબ્દ ને આપણે બે બે ના જોડકામાં આપણે એને ગોઠવવાના છે. પહેલો જોડકો છે ચાર જોડકા અને આઠ શબ્દ. અરે સમજાય છે? હા ચલો જોડકા પહેલા યાદ કરીએ. પહેલો જોડકા, આમાંથી તમને કઈ ગ્રહણ થાય, કઈ કોમન તમને કઈ ગ્રહણ થાય તો ગ્રહણ કરવાની કોશિશ કરજો. સમજાય છે? તો જો પહેલું જોડકું છે સત અને સંખ્યા. ચલો બોલો જલ્દી બધા મારી. આ ક્લાસ છે, આ પાઠશાળા છે, આ બાલબોધ છે, એટલે બધાએ બોલવાનું છે. સમજાય છે? ચલો જોરથી બધા, પહેલું જોડકું સત અને સંખ્યા ગ્રહણ કરજો. કોઈ અગર ગ્રહણ કરશે તો મને મજા આવી જશે. આઠે આઠ પછી પૂછીશ. સત અને સંખ્યા આ પહેલું જોડકું. બીજું કઈ વાંચતા નહીં, પહેલા જોડકાના નામ યાદ કરો, યાદ કરવાના છે. બીજું જોડકું છે ક્ષેત્ર અને સ્પર્શન. બીજા જોડકા, અને આમાં એટલો બધો ભાવ છે, એટલા બધા મીનિંગ છે, એટલા બધા અર્થ અને એટલો બધો મર્મ છે. એક એક ને આપણે લઈશું. ક્ષેત્ર અને સ્પર્શન બીજું જોડકું, બરાબર છે. હવે ત્રીજું જોડકું છે, આઠે આઠ આજે પૂરા કરવાના છે, ટાર્ગેટ છે, બરાબર છે. કાળ અને અંતર. શું ખ્યાલમાં આવે છે? થોડું ગ્રહણ કરતા જજો, અગર ગ્રહણ થાય તો છેલ્લે બોલજો, હમણાં નહીં બોલતા. કાળ અને અંતર, કાળ અને અંતર. હવે અંતરનો શબ્દ પણ આપણે લેશું. અને છેલ્લું જોડકું છે છેલ્લા બે શબ્દ છે ભાવ અને અલ્પ બહુત્વ છે. ભાવ અને અલ્પ બહુત્વ બરાબર. સત સંખ્યા ક્ષેત્ર સ્પર્શન કાળ અંતર ભાવ અને અલ્પ બહુત્વ. એક વાર બોલશું બધા સાથે જલ્દી. સત હું બોલું પછી તમે બોલો. સત સંખ્યા ક્ષેત્ર સ્પર્શન કાળ અંતર અને ભાવ અને અલ્પ બહુત્વ. ચલો આનો આધાર શું કોઈને ખ્યાલ આવ્યો? હા વેરી ગુડ, ઉપમા આવી. બહુ જ સરસ, બહુ સરસ પોઈન્ટ પૂછ્યો. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ, તમને સમજાય છે? સત્તમાં લેવાનું દ્રવ્ય, સત્તમાં લેવાનું દ્રવ્ય. પહેલા શબ્દ જો, જોડકાના પહેલા શબ્દ, સત્તમાં લેવાનું દ્રવ્ય. અગર એ ક્લિક થઈ જાય તો ક્ષેત્ર કાળ અને ભાવ. તો દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ, અને પછી એના વિશેષ. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ જે પહેલા ચાર શબ્દ છે ને, જોડકાના પહેલા ચાર શબ્દ એ સામાન્ય છે. એક એક પોઈન્ટ લઉં છું, પકડજો બધા ધ્યાનથી. પહેલા ચાર શબ્દ છે એ સામાન્ય છે, બાકીના પછીના પછીના ચાર શબ્દ છે એ વિશેષ છે. સામાન્ય અને વિશેષ દ્વારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવાત્મક વસ્તુને આચાર્ય દેવ વિસ્તારથી સમજાવે છે. આટલું સમજાય ગયું? એકદમ બરાબર. ચાલો હવે આપણે એક એક ની વ્યાખ્યા જોઈએ. હવે આપણે થોડુંક શોર્ટમાં લેશું. એક એક શબ્દ તો આપણે ટીકામાંથી નહીં વાંચી શકીએ, પરંતુ આપણે આવી જઈએ હવે એની એક એક લાઇનમાં વ્યાખ્યા કરીએ અને પછી એનો અર્થ કરીએ. સૌથી પહેલા સત અને સંખ્યા લઈએ. સૌથી પહેલા આપણે પહેલો જોડકો લઈએ, સત અને સંખ્યા. બધા મારી સાથે છો? વેરી ગુડ. સત અને સંખ્યા જેની પરિભાષા અહીંયાથી વાંચું છું, જેની પાસે અહીંયા સ્ક્રીન પર દેખાય છે, મૂળ ગ્રંથમાં 33 નંબરના પાના ઉપર છે. બરાબર. હવે જો સત અને સંખ્યાની પરિભાષા, પરિભાષાવાળી સ્લાઇડ જોજો. પરિભાષાવાળી જે સ્લાઇડ છે ને, પરિભાષાવાળી સ્લાઇડ છે સ્લાઇડ નંબર 184. એક એક લાઇનમાં જે એની પરિભાષા આવી છે. હવે સતની અને સંખ્યાની પરિભાષા જોઈએ. સત એટલે શું? વસ્તુના અસ્તિત્વને સત કહે. એક એક માં બહુ મર્મ છે, સમજો. એક એક પોઈન્ટ બરાબર, યથા યોગ્ય વિસ્તાર કરશો. બરાબર છે. વસ્તુના અસ્તિત્વને સત કહે છે. યાદ રહી પરિભાષા? અસ્તિત્વ, સત સત. સતનો અર્થ સત્તા, અસ્તિત્વ, હોવાપણું, મોજુદગી. ખ્યાલ આવે છે? આ બધા એના શબ્દાર્થ છે. વસ્તુના અસ્તિત્વને સત કહે છે. આ સૂત્રમાં આવી રીતના જ સત પછી સંખ્યા, સંખ્યા પછી ક્ષેત્ર, ક્ષેત્ર પછી સ્પર્શન, સ્પર્શન પછી કાળ, કાળ પછી અંતર, આ ક્રમ આવી રીતના જ કેમ લખાયો એની પાછળ પણ કારણ છે. એ કારણ પણ આપણે લેશું. ટોપિક કેથી જ આવશે તમને? આવશે આવશે. એક મિનિટ, હું એક એક નું કરું ને. અલ્પ બહુત્વ તો લાસ્ટ છે, આપણે પહેલેથી ચાલુ કરીએ છીએ. તો સતની પરિભાષા શું આવી? વસ્તુના અસ્તિત્વને સત. કોની ચર્ચા થઈ શકે કે જેનું અસ્તિત્વ હોય? ચર્ચા કોની થઈ શકે? સમજાય છે? વખાણ કોનો થઈ શકે? વિસ્તાર કોનો થઈ શકે? સમજાવવામાં શું આવી શકે? કે જેની સત્તા હોય, જેનું અસ્તિત્વ હોય, જેની મોજુદગી હોય, જેનું હોવાપણું. હવે અલગ વાત છે કે આપણે આપણી સત્તાને, સત્તને, જે આપણું સત છે, જે આપણે સત સ્વરૂપ છે, એ આપણે પોતાને માનતા નથી. આપણે આ ભિન્ન સત્તને, બોલો જલ્દી, ભિન્ન સત્તને આપણે શું કરીએ છીએ? પોતાનું માનીએ છીએ. આ ભિન્ન સત્તને આપણે પોતાનું માનીએ, ભિન્ન ભિન્ન પદાર્થમાં આપણે પોતાપણું કરીએ છીએ. અત્યંત અધ્યાત્મ છે, આગમ છે, વૈરાગ્ય છે, ઘણી બધી વાતો આ સૂત્રમાં છે. જેટલું આપણે પકડી શકીએ એટલું પકડીને ગ્રહણ કરજો અને જીવનમાં ઉતારવાની આપણે બધા કોશિશ કરીએ. તો સતની સામાન્ય વ્યાખ્યા શું થઈ? વસ્તુના અસ્તિત્વને સત કહે. પછી કમ્પેર કરશું, બહુ બધું નીકળશે. પહેલા જો પરિભાષા, સંખ્યા, સંખ્યાની પરિભાષા શું આવી? જો બહુ સરસ. વસ્તુના પરિમાણોની, પરિણામ નહીં, હા પરિણામ હોય તો પરિણામ નહીં, પરિમાણ છે. પોઈન્ટ સમજાય છે? થોડુંક એ કરેક્ટ કરી લેશું સ્લાઇડ મોકલતા પહેલા. આ મને બીજા ટીકામાં પણ આ વાત ક્લિયર થઈ કે ત્યાં સ્પેસિફિક લખ્યું છે કે ભાઈ પરિણામ નહીં, પરિમાણ, પરિમાણ. બરાબર. વસ્તુના પરિમાણોની ગણતરીને શું કહેવાય છે? સંખ્યા કહેવાય છે. આટલી વાત સમજાય? હવે પરિમાણની ગણતરી એટલે શું? સત એટલે શું, એ બે વચ્ચે શું અંતર છે, હવે એ જોઈએ. જે સૌથી પહેલા હવે આ બે વ્યાખ્યા થઈ ગઈ, બે શબ્દ થઈ ગયા, આઠ શબ્દ આપણે બોલ્યા અને થોડીક એની ભૂમિકા આપણે બનાવી, આટલો વિષય ક્લિયર થઈ ગયો. હવે આગળ વધીએ. સત અને સંખ્યામાં શું અંતર છે? આગળ શબ્દ આવ્યો તો સાતમા સૂત્રમાં શબ્દ આવ્યો તો નિર્દેશ, તમને યાદ હોય તો નિર્દેશ, સત અને સંખ્યા એમ કમ્પેરિઝન કર્યું છે. આપણે કરશું એને પણ. નિર્દેશ એટલે એકદમ સામાન્ય જાણકારી, લાસ્ટ ટાઈમ આપણે લીધું તો એની પરિભાષા, એનું સામાન્ય સ્વરૂપ જાણવું એ નિર્દેશ. સમજાય છે? નિર્દેશ કરતા, નિર્દેશ કરતા અધિક વિસ્તાર સત શબ્દમાં ગર્ભિત છે, અને સત કરતા અધિક વિસ્તાર, અધિક સ્પષ્ટીકરણ સંખ્યા શબ્દમાં ગર્ભિત છે. હવે શું ફરક છે જો, સત અને સંખ્યામાં શું ફરક છે? જેવી રીતના આપણે કહીએ કે આખું વિશ્વ, હવે સાંભળજો, સત હોય ને, સત ઉદાહરણ પછી લઉં છું, પહેલા સમજાવું તમને. સત હોય એટલે કે સત્તા હોય કોઈ દ્રવ્યની, તો એ દ્રવ્યની સત્તા આપણે સિદ્ધ કરીએ કે દ્રવ્ય છે. હવે દ્રવ્ય છે તો એ દ્રવ્ય ખાલી છે? જલ્દી બોલો, એ દ્રવ્ય ખાલી ખમ છે, ખાલી ઢોલ છે, કે એ દ્રવ્યમાં એના ગુણો ભરેલા છે? જેવી રીતના શરૂઆત કરીએ, વિશ્વ છે, ઘણી વાર આપણે લઈએ છે વિશ્વ છે, તો આપણે વિશ્વને શું કહીએ છીએ? તો કે વિશ્વને આપણે કહીએ પંચાસ્તિકાઈ પ્રમાણે આપણે વિશ્વને કહીએ મહાસત્તા. સમજાય છે? તો વિશ્વ એ એક મહાસત્ત છે. સત આવ્યો, સત શબ્દ, તો વિશ્વ ખાલી છે, મહાસત્ત ખાલી છે, તો એનામાં શું છે? એની સંખ્યા છે ને, સંખ્યા. સંખ્યા શું છે? કે છ દ્રવ્ય જાતિ અપેક્ષાએ અને અનંત દ્રવ્ય સંખ્યા આપે. ફરી વાંચન આવી ગઈ, જાતિ અપેક્ષાએ છ દ્રવ્ય અને શું બોલીએ છીએ, આવી ગઈ ને, સંખ્યા અપેક્ષાએ અનંત દ્રવ્યના સમૂહને શું કહેવાય છે? શું કહેવાય છે? વિશ્વ કહેવાય છે. બરાબર? તો જયારે આપણે વિશ્વને સત લઈએ તો એની સંખ્યા શું આવશે? છ દ્રવ્ય. હવે છ દ્રવ્યમાંથી આપણે જીવ દ્રવ્યને સત લઈએ, જલ્દી, છ દ્રવ્યમાંથી હવે જીવ દ્રવ્ય મહાસત્તા થઈ. પહેલા વિશ્વ મહાસત્તા અને છ દ્રવ્ય અવાંતર સત્તા. આ શબ્દ સાંભળ્યા છે? થોડુંક કોપરેટ કરજો તો આપણે થોડો વિષય વધારે લઈ શકશું. બરાબર છે? સમજાય છે ને? તો મહાસત્તા અને અવાંતર, તો મહાસત્તામાં શું લીધું? વિશ્વ. તો એની સંખ્યામાં શું આવ્યું? અવાંતર સત્તામાં શું આવ્યું? છ દ્રવ્ય. બહુ સરસ, છ દ્રવ્ય. બરાબર? અને હવે આપણે છ દ્રવ્યમાંથી જીવ દ્રવ્યને સત લઈએ, મહાસત્તા લઈએ, તો જીવ દ્રવ્ય સત છે. જીવ દ્રવ્ય સત છે. અરે, એક પરમાણુ પણ સત છે કે નહીં? એક કાલાનુ પણ સત છે કે નહીં? સમજાય છે? તો જે સત છે એ ખાલી નથી. કહેવાનો મતલબ અહીંયા એ છે, જે સત છે એ શું છે? તો કે એના ગુણોથી ભરેલો છે. એ સંખ્યા એટલે એના અનંત ગુણો એની સંખ્યા છે. કોઈ સમજાયું? હવે આગળ વધો. છ દ્રવ્ય, એના પછી આપણે એક દ્રવ્ય લીધો, એક દ્રવ્ય આપણે સત, તો ગુણ લીધા આપણે સંખ્યા. હવે એક ગુણ લો, એક ગુણ લો જ્ઞાન ગુણ, તો જ્ઞાન ગુણ સત. પહેલા સિદ્ધ કરો જ્ઞાન ગુણ સત, અને એમાંથી નીકળતી એની પર્યાયો એની સંખ્યા. જ્ઞાન ગુણ શું થઈ જશે? સામાન્ય. વિશ્વ પહેલા થયો સામાન્ય, પછી જીવ દ્રવ્ય સામાન્ય, પછી જ્ઞાન ગુણ સામાન્ય, અને એમાંથી એની જે પર્યાય નીકળે છે એ જ્ઞાન ગુણની પર્યાય એ એનું વિશેષ. તો વિશેષ ક્યાં ગર્ભિત છે? સામાન્ય. સામાન્ય વિશેષને લઈને બેઠો છે. જ્યાં સામાન્ય છે ત્યાં જ વિશેષ. સમજાય છે? થોડું થિયરી છે પણ ઇન્ટરેસ્ટિંગ છે, આગળ બહુ સરસ વાતો આવવાની છે. તો સામાન્ય અને વિશેષ, તો સત એ સામાન્ય અને સંખ્યા એ વિશેષ, તો જ્ઞાન ગુણ એ સામાન્ય, તો એની પર્યાયો વિશેષ. હવે એક પર્યાય સામાન્ય સત, એક પર્યાય સત, એક પર્યાય એક સમયનું સત છે. ગુરુદેવ કહે છે ને, એક પર્યાય એક સમયની પર્યાય એક સમયનું સત છે, તો એમાં એના અવિભાગ પ્રતિછેદ, એના અંશો, એના અંશો એ એની સંખ્યા છે, એ એનો વિશેષ છે. તમને ખ્યાલ આવે છે? આનાથી શું થાય? આનાથી શું થાય છે? તો કે આનાથી આપણા તત્વની, આપણા દ્રવ્યની આપણને મહિમા. આપણે ખાલી સત કહેશું તો શું સમજાશે બોલો? પણ સત તારો આખો અંદરમાં ગુણ અને પર્યાયથી ભરેલો છે, સામર્થ્યશાળી છે, અનંત ગુણનો સામ્રાજ્ય છે, અનંત શક્તિઓનો સંગ્રહાલય, અનંત ગુણોનો ગોદામ છે. અને એક એક ગુણમાં અનંત કાળ સુધી નીકળે એવી પર્યાયોની અંદરમાં સામર્થ પડેલી છે. તો આપણને સતની મહિમા, તો સત અને સંખ્યા વચ્ચે વાત સમજાઈ. સંખ્યા શું કરે છે? સતની મહિમા કરાવે છે. સંખ્યા શું કરાવે? સતની. આપણે કહીએ એક્ઝામ્પલ છે, સ્થૂળ એક્ઝામ્પલ. આપણે કહીએ કરોડપતિ છે, એક્ઝામ્પલ કે આ વ્યક્તિ કરોડપતિ છે. ઓકે, કરોડપતિ છે. હવે સપોઝ આપણે ફિગર કહીએ, એક્ઝામ્પલ છે કે 10,000 કરોડ નો સ્વામી છે, તો શું થશે? અરે બોલો, સંખ્યા વાત એવી ને, 10,000, 20,000 કરોડ, 10 કરોડ, 2 કરોડ, 5 કરોડ, તો શું આવી એની મહિમા? અરે પકડજો, મને ખબર છે થાકી ગયા છો. ના પણ મને શ્યોર છે કે નથી થાક્યા. અરે બોલો જલ્દી, બહુ ગજબ વાત છે. તો સત સંખ્યા શું કરે છે? સંખ્યા શું કરે છે? પહેલા વાત કરી નિર્દેશ, વાત નિર્દેશની વાત કરીને સામાન્ય સ્વરૂપ સમજાય, પરંતુ હજી વિસ્તાર સૂત્ર લખો કે ઓહો, અરે એ જે નિર્દેશ છે ને, એ જે સ્વરૂપ છે ને, એ જે સત છે ને, ઓહો એની સંખ્યાને લઈને બેઠો છે. જે રીતે આપણે કહીએ, આપણે વાત કરીએ સમ્યક દર્શન, એક તમને કલ્પના નહીં થાય, અગર હું કહીશ તો કદાચ બિલીવ પણ નહીં કરો, આ એક સૂત્ર ઉપર 125 પાનાની ટીકા છે. તમે બિલીવ નહીં કરો, અમે તો વાંચતા ગયા, અમને એમ થયું હમણાં પૂરી થશે, કરતા 125 પાનાની ટીકા આ એક સૂત્ર ઉપર લખી છે. તમે વિચારી નહીં શકો કે એમાં કેટલો વિષય લખ્યો છે, એમાં કેટલો વિસ્તાર લખ્યો છે. આ એક સત શબ્દ ઉપર, જીવ સત લીધું તો એના ઉપર એના ગુણસ્થાન, માર્ગના સ્થાન, જીવ સમાસ, એકો એક વસ્તુ ઘટિત કરીને આચાર્ય દેવે સમજાવી છે. પણ સમજાય છે? હવે ટીકા અને એની જે ભાષા ટીકા, વચનિકા, એ બધી વાત પણ આપણે કરશું, પરંતુ મુખ્ય અહીંયા સમજો. પહેલા આપણે આજે તો ખાલી આ 8 શબ્દથી પરિચિત થવાનું છે, એની પરિભાષાથી. તો સત અને સંખ્યા સમજાઈ ગયું? જલ્દી, સતની મહિમા કોના દ્વારા આવશે? પણ સંખ્યાના વિકલ્પમાં અટકવાનું નથી. સમજાય છે? સંખ્યા દ્વારા કોની મહિમા કરવાની છે, કોનું અહમ કરવાનું છે, કોની શ્રદ્ધા કે ઓહો અનંત ગુણોનો સ્વામી એવો હું, એક સત સ્વરૂપી ધર્મી ગુણી એવો અભેદાત્મા. સમજાય છે? એવો અભેદાત્મા, અભેદની મહિમા સમજો. કોઈ ખ્યાલમાં આવે છે? તો એ વાત અહીંયા કહી. જે રીતે આપણે કોઈ વસ્તુ લેવા જઈએ તો આપણે દુકાનદારને કહીએ ને કે થોડું સમજાવ ને જરા વધારે, થોડું જરા વધારે સમજાવ. એનો મતલબ શું? કે વસ્તુ જોઈ અને વસ્તુને સમજવી છે. ફોન લેવા જાઓ તો ફોનના જે કેરેક્ટરિસ્ટિક છે, એના વિશેષતા છે, એમાં જે પ્રોપર્ટી છે, એમાં જે ક્વોલિટી છે, ક્વોન્ટિટી છે, જે છે, સમજો છો કે નહીં? બોલો. અરે બોલો, તમે તો આમ જાણે કઈ હાથ નથી પાડતા ને કઈ લેવા જ ન જતા. અરે સાડી લેવા જાવ છો કે નહીં? તો થપ્પીમાં સાડી પડીએ તો લઈને આવી જાવ છો ઘરે? ના, અવાજ જોરથી અવાજ આવે. ના ના, એમ થોડી લેવાય. તો શું કરો છો? શું કરાવીએ છે? તો કે આખી ખોલે છે, ખોલીને પછી એનું વર્ણન, એનો ભેદ સમજાય છે, એની સંખ્યા, એની પ્રાઇસ, પ્રાઇસ તો પહેલા, અચ્છા ટ્રાયલ કરે જે હોય છે, સમજાય છે? તો એ દ્વારા શું થાય છે કે સતની મહિમા. ચલો હવે આપણે આગળ વધીએ, વિશેષ વિસ્તાર થોડો કરશું પછી, પહેલા આપણે સામાન્ય એની ચર્ચા કરી. હવે આપણે બીજું બે જોડકો લઈએ, ક્ષેત્ર અને સ્પર્શન. જેમ ગયા વખતે આખું સૂત્ર પૂરું કર્યું હતું ને, એ રીતના આ વખતે પણ પૂરું કરવાનો વિચાર છે. ચલો જલ્દી, ક્ષેત્ર અને સ્પર્શન. સ્પર્શન ક્ષેત્ર અને, હવે જો આની વાત શું કરે, ક્ષેત્ર એટલે શું? વસ્તુના વર્તમાન કાળના નિવાસને ક્ષેત્ર કહે છે. શું કીધું? વર્તમાન કાળનો નિવાસ, કે વર્તમાનમાં ક્યાં છે. હવે આ 3 અપેક્ષાથી આ વાતને સમજવાની, સમજો. આખું ઇન્ફોર્મેટિવ છે, એટલે આમાં તમને ઘણી બધી નવી ઇન્ફોર્મેશન મળશે, બરાબર? વસ્તુના વર્તમાન કાળના નિવાસને શું કહે છે? ક્ષેત્ર, બરાબર છે? હું પ્રશ્ન તમને પૂછું છું, પહેલા બે વ્યાખ્યા કરી. અને સ્પર્શન, સ્પર્શન શબ્દ છે, ખાલી સ્પર્શ નહીં બોલતા, સ્પર્શન. સ્પર્શનની વ્યાખ્યા બહુ સરસ આવી, વસ્તુના ત્રણેય કાળ સંબંધી નિવાસને સ્પર્શન કહે છે. આ 8 પરિભાષા તો થોડીક યાદ રહેવી જોઈએ બધાને, ઇફ પોસિબલ. તો બે વાત શું આવી? વર્તમાન કાળના નિવાસને, વેરી ગુડ, વર્તમાન કાળના નિવાસને, બોલો બધા જોશથી, વેરી ગુડ. અને ત્રણેય કાળના નિવાસને આટલું સમજાઈ ગયું? પણ આમાં બહુ નહીં સમજાયું હોય, હવે હું તમને સમજાવું છું, જો સમજો. હવે અમે ત્રણ વાતથી આપણે ત્રણ અપેક્ષાએ વાત કરીએ. ક્ષેત્રની વાત છે ને, ક્ષેત્ર. પહેલા વાત કરી દ્રવ્ય. હું જીવ દ્રવ્ય છું, પોતા પર ઘટિત કરો. હું જીવ દ્રવ્ય છું તો નિશ્ચયથી મારું ક્ષેત્ર કેટલું, હું કેટલા ક્ષેત્રને સ્પર્શું છું નિશ્ચયથી. નિશ્ચયથી તો કે અસંખ્યાત પ્રદેશી એ મારું ક્ષેત્ર છે અને એટલા ક્ષેત્રને હું સ્પર્શું છું. ત્રણેય કાળ એટલા ક્ષેત્રમાં રહેવાનું છે. આવી ગયું? ત્રણેય કાળ એટલા ક્ષેત્રને સ્પર્શવાનો છું. જલ્દી જલ્દી પકડો. નિશ્ચયથી, જલ્દી, નિશ્ચયથી હું મારા અસંખ્યાત ક્ષેત્રમાં છું. એ મારું સ્વક્ષેત્ર છે, નિશ્ચય ક્ષેત્ર છે. અને એટલા ક્ષેત્રને ત્રણેય કાળ એવી પરિભાષા, ત્રણેય કાળ સંબંધીની વાત. ભૂતકાળમાં પણ હું કેટલા ક્ષેત્રમાં હતો, બોલો જલ્દી. વર્તમાનમાં કેટલા ક્ષેત્રમાં છું અને ભવિષ્યમાં અનંતકાળ પણ હું કેટલા ક્ષેત્રને સ્પર્શવાનો છું. અસંખ્ય છે. સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર સ્વકાળ સ્વભાવની મહિમા આવે તો પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મહિમા છૂટી. બરાબર? આ એક અપેક્ષા. હવે બીજી અપેક્ષા, ક્ષેત્રની બીજી અપેક્ષા. વસ્તુના વર્તમાન કાળના નિવાસને. હવે વ્યવહારથી આપણે બે વાત કરીએ. નિશ્ચયની એક વાત કરી, જલ્દી, નિશ્ચયની એક વાત કરી. હવે વ્યવહારથી બે વાત. તો કે વર્તમાન કાળના નિવાસને ક્ષેત્ર કહેવાય. મારો પ્રશ્ન, નારકીજી વર્તમાનમાં ક્યાં છે? વર્તમાન નિવાસ ક્યાં છે? નારકી જીવોનો, જે અસંખ્યાત નારકીઓ છે, એ નારકી જીવોનો વર્તમાન ક્ષેત્ર, વર્તમાન નિવાસ ક્યાં છે? ક્યાં છે? પણ ટેકનિકલ ભાષામાં બોલો. વ્યવહારથી પૂછું છું. હવે વ્યવહારની વાત ચાલુ થઈ ગઈ. ટેકનિકલ ભાષામાં બોલો ને કે ક્યાં છે નારકી જીવનો વર્તમાન નિવાસ, ક્યાં છે? હા, અરે પ્રભુ, અધોલોકમાં. ક્યાં છે? અધોલોકમાં છે. એમ પૂછું છું, ક્યાં છે નારકી જીવ, ક્યાં રહે છે? સમજાય છે કે નથી સમજાય? હા, નારકી જીવો ક્યાં રહે છે? અધોલોક. હવે હું એમ પૂછું, વર્તમાન મનુષ્ય ગતિના જીવો નો નિવાસ ક્યાં છે? મધ્યલોકના. બહુ સરસ, વેરી ગુડ. તો વર્તમાન નિવાસ મનુષ્ય લોકનો ક્યાં છે? તો કે મધ્ય લોકના ઢાઈ દ્વીપમાં. આપણે ચાલી ગયું છે પ્રભુ, ત્રણ ચાલી ગયું કે નહીં આપણે આ બધું? તો ઢાઈ દ્વીપમાં એ મનુષ્ય લોકનું ક્ષેત્ર છે. બરાબર છે? હવે ધ્યાનથી સાંભળ, દેવગતિના જીવોનું વર્તમાન ક્ષેત્ર ક્યાં? ધ્યાનથી સાંભળજો, વિચારજો અને આન્સર આપજો. દેવગતિના જી, વેરી ગુડ, બહુ સરસ. સાંભળો પ્રશ્ન શું હતો? દેવગતિના જીવોનું વર્તમાન નિવાસ સ્થાન ક્યાં છે? તો ત્રણેય કાળમાં, સોરી, ત્રણેય લોકમાં. કારણ કે ઉપર પણ છે વૈમાનિક દેવ, મધ્ય લોકમાં છે જ્યોતિષ અને વ્યંતર, અને નીચે અધોલોકમાં છે ભવનવાસી અને વ્યંતર. તો સમજાયું? તો વર્તમાન ક્ષેત્ર એટલે વર્તમાનમાં એ ક્યાં છે? પોઈન્ટ સમજાય છે? આમાં બધી વૈરાગી કાળી તમે સાંભળજો ધ્યાનથી. હવે સ્પર્શન. સ્પર્શનમાં શું વાત આવી? વસ્તુના ત્રણેય કાળ સંબંધી નિવાસને સ્પર્શન કે. અરે પ્રભુ, નારકી જીવ હમણાં અધોલોકમાં છે. સાંભળજો, નારકી જીવો, અસંખ્યાત નારકી હમણાં અધોલોકમાં છે, પરંતુ ત્રણેય કાળમાં એ ક્યાં ક્યાં જન્મ લઈને લોકના કયા કયા ક્ષેત્રને સ્પર્શીને આવ્યો છે, એ આખો વિસ્તાર સ્પર્શનમાં આવશે. સમજાયો પોઈન્ટ? મનુષ્ય લોક હમણાં, મનુષ્ય ગતિના જીવો હમણાં આપણે મનુષ્યમાં છે, હમણાં આપણે મનુષ્યમાં છે, અને આપણી મિથ્યા માન્યતાના કારણે આ મનુષ્ય ક્ષેત્ર, મનુષ્ય શરીર, આ મનુષ્યનું સત, એને જ આપણે આપણું માનીએ છીએ. પરંતુ આપણે પણ ભૂતકાળમાં ક્યાં ક્યાં સ્પર્શ એટલે કે ક્ષેત્ર એટલે કે જન્મ મરણ આખા લોકમાં કોઈ પણ, હવે બોલો, ચલો જલ્દી જલ્દી, આખા લોકમાં કોઈ પણ પ્રદેશ એવો બાકી નથી કે આપણે પ્રદેશને સ્પર્શીને આવ્યા ન હોય. એની આખી ચર્ચા સ્પર્શનમાં છે. પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? જેવી રીતના ફોર એક્ઝામ્પલ, દેવગતિના જીવો છે ને, વૈમાનિક દેવ, સાંભળજો ધ્યાનથી, વૈમાનિક દેવ છે તો એ વિમાનમાં રહે છે, વૈમાનિક દેવમાં રહે છે, એટલે અધોલોકમાં રહે છે. પણ જયારે એ દેવ, આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી તમને યાદ હોય તો, એ દેવો જયારે નરકમાં ઉપદેશ આપવા આવે છે નારકીઓને. કેટલા નરક સુધી જઈ શકે દેવો? બહુ સરસ, વેરી ગુડ. ત્રીજી નરક સુધી ને દેવો ઉપદેશ આપવા આવે છે. તો જયારે ઉપરથી જયારે નીચે આવશે, તો ઉપરથી નીચે આવશે તો એ લોકના બધા ક્ષેત્રને સ્પર્શતો સ્પર્શતો આવશે, એનું નામ સ્પર્શ. પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? જેવી રીતના અંતિમ વાત લઈ લો, અંતિમ અને અંતિમ એકદમ ઉત્કૃષ્ટ વાત, કે જેવી રીતના કોઈ મધ્ય લોક થી પાવાપુરી થી આજે આવીને વાત શાંતિનાથ ભગવાન સમ્યક શિખર ની ટૂંક થી જયારે નિર્વાણ પામ્યા, તો જયારે એ અધોલ અરે મધ્ય લોક માંથી જયારે લોકના અગ્રભાગમાં ગયા, તો ત્યારે એ મધ્ય લોક થી લોકના અગ્રભાગના અંતિમ વાર જલ્દી અંતિમ વાર એ લોકના ક્ષેત્રને સ્પર્શતો સ્પર્શતો એ જીવ ક્યાં જાય છે? કે લોકના અગ્રભાગમાં જઈને વિરાજમાન. આટલું સમજાયું બરાબર? તો ક્ષેત્ર અને સ્પર્શન સમજાયું. ક્ષેત્ર છે સામાન્ય અને સ્પર્શન છે વિશેષ. આમાંથી એક તો અધ્યાત્મ ગજબનું નીકળ્યું કે તું તારા અસંખ્યાત પ્રદેશમાં રહેશ, અને એક વૈરાગ્ય નીકળ્યું કે અસંખ્યાત પ્રદેશમાં રહેવા છતાં તું સ્વદ્રવ્ય રૂપ સત હોવા છતાં તારી સત્તાની અને તારા ઘરની ને તારા પ્રદેશની ને તારા નિજ ક્ષેત્રની તને ખબર ન હોવાના કારણે તું વિચાર કર કે તું લોકના કયા કયા ક્ષેત્રમાં જઈને જન્મ લે છે, તું કયા કયા ક્ષેત્રમાં જઈને જન્મ મરણ કરે છે. આપણે આપણા સ્વરૂપને ભૂલીને ક્ષેત્ર પરાવર્તન કરીએ છીએ. સમજો વાત, આ સૂત્ર બહુ સરસ છે. તત્વ આ સૂત્રમાં પણ એટલું બધું અધ્યાત્મ આચાર્ય દેવે ટીકાઓ દ્વારા ભર્યું છે. સમજાય છે? તો આમાં ક્ષેત્ર પરાવર્તનના અભાવનો પુરુષાર્થ ઉપડવો જોઈએ. ઓહો, હું મારા સ્વક્ષેત્રમાં છું, આ પરક્ષેત્ર મારા જ્ઞાનનું ઘેશ, ગમે તેવું પરક્ષેત્ર હોય, પરંતુ એ પરક્ષેત્ર એ મારું ક્ષેત્ર નથી, એ મારું ઘર નથી, એ મારું નિવાસ સ્થાન નથી. કોઈ સમજાય? વ્યવહારથી કહેવામાં આવે, પરંતુ હું મારા નિજ ક્ષેત્રમાં છું. જે પોતાના નિજ ક્ષેત્રમાં રહે, સ્વક્ષેત્રમાં રહે, એને કયા ઉદયનો ભય હોય? અરે બોલો જલ્દી, એને કયા ઉદયનો ભય હોય? એને કયા કર્મનો ભય હોય? એને ભૂકંપનો ડર લાગે? કોને કોને? જે પોતાના નિજ ક્ષેત્રમાં રહે છે એને ભૂકંપનો, ઉદયનો, મરણનો, વેદનાનો, ગમે તે બાળમાં પ્રતિકૂળતાઓ બને એનો એને ભય નથી લાગતો. જ્ઞાની કે છે અમે અમારા સ્વક્ષેત્રમાં રહીએ છીએ. આટલું સમજાઈ ગયું? હવે જો આગળ બીજા બે શબ્દ, કાળ અને અંતર. કાળ અને, હવે આ ગજબની વાત છે. આમાં જો કાળ એટલે શું કે છે, પહેલા પરિભાષા જોઈએ અને પછી એના એનો અર્થ જોઈએ. બહુ ગજબ છે. વસ્તુની સ્થિર રહેવાની મર્યાદાને કાળ કહે છે. શું કીધું? સ્થિર. હવે આમાં પણ ત્રણ વાત, આમાં પણ ત્રણ વાત થી આપણે વાત કરીએ. આ ત્રણ વાત હમણાં મને સ્ટ્રાઇક થઈ, કાલે નોતી થઈ, હમણાં હું તમને કહું છું. જો બહુ મજેદાર વાત છે. વસ્તુની સ્થિર રહેવાની મર્યાદા. સ્થિર એટલે, સ્થિર એટલે આમ સ્થિર નહીં, સ્થિર એટલે કે એક્ઝામ્પલ સ્થિર નિશ્ચય પહેલા વાત કરીએ. વસ્તુની સ્થિર રહેવાની મર્યાદાને શું કહે છે? કાળ કહે છે. વસ્તુ પોતે પોતાના અનાદિ અનંત કાળમાં સ્થિર છે. આ નિશ્ચય, નિશ્ચય કાળ, જલ્દી, નિશ્ચય સ્વકાળ. હું ક્યારથી છું? હું સ્થિર તત્વ છું કે નહીં? કાયમ રહેવા વાળો છું કે નહીં? આનું જોર નથી આવતું, બોલો જલ્દી. હા તો બોલીએ છીએ, પણ અંદરથી લાગુ છે કે હું અનાદિ અનંત સ્થિર રહેવા વાળો દ્રવ્ય છું. એટલે મારો સ્વકાળ શું? સ્વકાળ વસ્તુની સ્થિર રહેવાની મર્યાદાને શું કહે છે? કાળ કહે છે. પણ મારી અંદરમાં જે અનાદિ અનંત પણું છે, અનાદિ અનંત સ્થિર છું, એમાં કોઈ મર્યાદા છે? મર્યાદા છે, ચલો જલ્દી. તો નિશ્ચયથી જો તો કે અમર્યાદિત અનાદિ અનંત કાળ એ મારું જીવન છે. હું આમાં પણ કેટલું વૈરાગ્ય છે બોલો, કે આત્મા ક્યારે, એટલે હું ક્યારે મરવાનો નથી, મારો ક્યારે નાશ થવાનો, મારો ક્યારે જન્મ? વાક્ય તો તમારે પૂરું કરવું પડશે. મારો ક્યારે જન્મ? જલ્દી, મારું ક્યારે મરણ? તો કયો ભાઈ ભાગી ગયો? કયો ભાઈ ભાગી ગયો? આ આ આ સૂત્ર સમજીને વાક્ય, મરણનો ભય. હું તો સ્થિર રહેવા વાળો છું. કોઈ સમજાય છે? આ નિશ્ચયની વાત. હવે રહેવાની વાત મજેદાર છે. સ્થિર રહેવાની મર્યાદાને શું કહે છે? કાળ. અને એના પછી વાત આવી વસ્તુના વિરહ કાળને અંતર કહે છે. વિરહ કાળને અંતર. હવે આમાં સમજો થોડી વાતને. જેવી રીતના કોઈ જીવ, સાંભળજો, થોડું કર્ણાનિયોગ તો નથી પણ સમજા, કોઈ જીવ મનુષ્ય ગતિ એટલે કે મનુષ્ય આયુમાં આવ્યો, કર્મ ભૂમિનો મનુષ્ય સાંભળજો ધ્યાનથી, થી ખૂબ વૈરાગ્ય શામાંથી, રૂવાટા ઉભા થઈ જશે અગર ભાવ વાસન થશે તો. કર્મ ભૂમિનો મનુષ્ય થયો, બરાબર છે. ઉત્કૃષ્ટ આયુ કેટલી છે કર્મભૂમિના મનુષ્યની? કર્મભૂમિના મનુષ્યની 1 કોટી પૂર્વ. આ તો હવે ખ્યાલ છે, 1 કોટી પૂર્વ કર્મભૂમિના મનુષ્યનું ઉત્કૃષ્ટ કાળ છે, વાણી સમજાય છે. અને ભોગભૂમિના મનુષ્યનું ઉત્કૃષ્ટ કાળ 3 પલ્ય છે, 3 પલ્ય છે, બરાબર છે. હવે વાત મારે શું કરવી છે, સ્થિર રહેવાની. તો 1 કોટી પૂર્વ કે જેટલું જેનું આયુ છે, આપણે પણ અહીંયા મનુષ્ય પર્યાયમાં શું છે, હમણાં સ્થિર છે. મનુષ્ય આયુમાં આપણે હમણાં શું છે, મનુષ્ય ગતિ આયુમાં, મનુષ્ય શરીર આ ઔદારિક શરીરમાં અને એ પ્રમાણે અંદર થતા ઔદયિક ભાવમાં આપણે હમણાં શું છે, જલ્દી બોલો, સ્થિર છે. તો એની મર્યાદા છે કે નહીં? વ્યવહારની તો મર્યાદા છે, આત્માના આવી અનંત છે, પણ આ પર્યાયની શું છે, આ મનુષ્ય પર્યાયમાં સ્થિર રહેવાની શું છે, એને શું કહેવાય, કાળ. તો એક પર્યાયમાં સ્થિર રહેવાની મર્યાદાને શું કહેવાય, કે કેટલો કાળ તું એક પર્યાયમાં, એક ભાવમાં, એક શરીરમાં, એક આયુષમાં સ્થિર રહે છે એને કહેવાય કાળ. અરે સમજાય છે? નારકી જીવ ઉત્કૃષ્ટ સ્થિર કેટલો કાળ રહી શકે નરકમાં? વેરી ગુડ, 33 સાગ. અને દેવગતિનો જીવ દેવમાં? 33 સાગ. તો એટલો કાળ એ એક પર્યાયમાં સ્થિર રહે છે. હવે પ્રશ્ન પૂછું, છૂટ છે? ના પાડતું તો એ પૂછવાનું છે, એટલે સાંભળો. પ્રશ્ન છે મારો કે એક જીવ એક વાર, હવે અંતર, અંતર એની સાથે કનેક્ટ કરું છું, અંતર શું છે, વિરહકાળ. એક જીવ સાંભળજો, એક વાર મનુષ્ય પર્યાય પ્રાપ્ત કરે, જેને જીનાગમમાં દુર્લભમાં દુર્લભ કીધી છે, મનુષ્ય ભાવને કેવો કીધો છે, હવે સાંભળજો રૂવાટા ઉભા થઈ જશે. એક જીવ એક વાર મનુષ્ય ભાવ ધારણ કરે, એના પછી અંતર કેટલો કાળ વ્યતીત થાય, કેટલો કાળ વીતી જાય, સાંભળજો, ઉત્તર આપવાની જલ્દી નહીં કરતા, પહેલા પ્રશ્ન સાંભળ, કેટલો કાળ વ્યતીત થઈ જાય પછી એ બીજી વાર, એને બીજી વાર મનુષ્ય પર્યાય પ્રાપ્ત થઈ શકે, એટલે કે બીજી વાર એ પાછો મનુષ્ય થાય. અંતર, અંતરકાળ, વિરહકાળ, વિરહકાળ. આ વિરહકાળ શું સૂચવે છે ખબર છે? એટલી ગજબની વાતો છે, કેટલી બધી વાતો છે. આ વિરહકાળ સૂચવે છે તારા અનાદિ અનંતપણાને, કે તું આ પર્યાયમાં હતો અને પાછો સમય વીતતા તું પાછો એક પર્યાયમાં આવ્યો, એનો મતલબ કે તું અનાદિ અનંત છે. જલ્દી પકડો યાર, બહુ મજાની વાત છે. પોઈન્ટ સમજાય છે? મારો પ્રશ્ન સમજાયો? આન્સર કોઈને ખબર હોય તો ખાલી હાથ ઉપર કરજો. મારો પ્રશ્ન છે, એક વાર મનુષ્ય થયા પછી, સિમ્પલ, ચલો એક વાર મનુષ્ય થયા પછી બીજી વાર ક્યારે મનુષ્ય, કેટલા કાળે, કેટલા અંતરાલે, કેટલા અંતરે, કેટલા વિરહકાળ પછી એ પાછો મનુષ્ય પર્યાયમાં આવી શકે? 1 મિનિટ, પહેલા 1 મિનિટ, ચલો જલ્દી. લેડીઝમાં પહેલા હાથ ઉપર કરો, હાથ ઉપર કરો ખાલી. ઓકે, અરે વાહ, ખબર છે તમને આન્સર? વેરી ગુડ. જેન્ટ્સમાં, ભાઈઓમાં, ચલો જલ્દી. અંતર અને કાળ, એક વાર મનુષ્ય કાળ એક વાર પૂરી થઈ પછી મનુષ્ય પર્યાય ક્યારે મળશે? આપણને આ મનુષ્ય પર્યાયની દુર્લભતા અહીંયા સમજાવે છે. આપણને તો હસવું આવે, મનુષ્ય પર્યાય દુર્લભ છે, આથી મને તો મરી છે, હમણાં શાંતિ રાખો ને, હમણાં તો ભોગવવા દો ભાઈ, માથું કેમ ખાવો છો, બોલો જલ્દી. આપણને અંદાજો નથી, અંતરનો અંદાજો નથી, એટલે આપણને આ સૂત્રની મહિમા નહીં આવે. અંતરનો અંદાજો આવશે ને, એક એક ગતિનો અંતર લેવાની છું, એક એક ગતિનો અંતર તમને કહેવાની છું, જે આ ટીકાઓમાં લખ્યું છે આચાર્ય, કરુણા કરીએ. ચલો હવે બહુ ભૂમિકા બાંધી લીધી, ઉત્તર આપો જલ્દી, બોલો જલ્દી. અરે નહીં નહીં નહીં, મને અંતર કોને, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, કેટલા વર્ષ, કેટલા ટાઈમ, કેટલા સમય પછી એ પાછો મનુષ્ય થઈ શકે, હું કહી દઉં, એ તો કહેવાની છું. સાંભળો, સાંભળજો ધ્યાનથી, શબ્દ પકડજો, કર્ણાનયોગનો શબ્દ છે, અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન પછી એને એક મનુષ્ય પર્યાય મળે. રૂવાટા ઉભા થઈ જાય આજ વાત સાંભળીને, અગર સાચે તત્વ અંદરમાં ગ્રહણ થયું છે અને હૃદયની મહિમા છે. અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન પછી એને પાછો મનુષ્ય ભાવ મળે છે, અને અસંખ્યાત પુદ્ગલ પરાવર્તનમાં, અસંખ્યાત પુદ્ગલ પરાવર્તનનું થોડું પિક્ચર આપું એક જ લાઈનમાં. એક પુદ્ગલ પરાવર્તન સાંભળજો, અસંખ્યાત શું કીધું, પુદ્ગલ પરાવર્તન, પુદ્ગલ પરાવર્તન, 5 પરાવર્તન છે ને, દ્રવ્ય ક્ષેત્રકાર ભવ અને ભાવ, દ્રવ્ય ક્ષેત્રકાર ભવ અને ભાવ. તો દ્રવ્ય પરાવર્તન છે ને પહેલું, દ્રવ્ય પરાવર્તન નું બીજું નામ છે પૂદગલ પરાવર્તન. લેટ મી ક્લિયર દેટ ફર્સ્ટ. દ્રવ્ય પરાવર્તન નું બીજું નામ છે પૂદગલ પરાવર્તન. જ્યાં પણ પૂદગલ પરાવર્તન પૂદગલ પરાવર્તન આવે તો સમજવું દ્રવ્ય પરાવર્તન નો જેટલો કાળ છે. હવે એક દ્રવ્ય પરાવર્તન નો કેટલો કાળ છે? પરાવર્તન એક દ્રવ્ય પરાવર્તન નો કેટલો કાળ છે? અનંત કાળ. તો એવા કેટલા પરાવર્તન? દ્રવ્ય પરાવર્તન કેટલા? અસંખ્યાત દ્રવ્ય પરાવર્તન. એક દ્રવ્ય પરાવર્તન એટલે એક પૂદગલ પરાવર્તનના અનંત ભાગમાં અનંત સાગર છે. ન સમજાય? જેને સમજાયો છે ને અંદરથી, એક પૂદગલ પરાવર્તનનો અનંતો ભાગ લો. એક પૂદગલ પરાવર્તન અસંખ્યાત લેવાના છે, એમાંથી એક લો. એક પૂદગલ પરાવર્તનના અનંત ભાગમાં અનંત સાગર છે. મોક્ષના પ્રકાશકમાં વાત આવી છે. એવા અસંખ્યાત પૂદગલ પરાવર્તન પછી જીવને પાછો મનુષ્ય ભાવ પ્રાપ્ત થાય. સમજાય છે મનુષ્ય ભાવની દુર્લભતા? અને એમાં પણ આપણે ક્યાં બેઠા છે? આપણને શું પ્રાપ્ત થયું છે? આપણને શું ઉપલબ્ધ થયું છે? આપણે ક્યાં આવીને બેઠા છે? અરે ઉત્તરો ઉત્તર ઉત્તરો ઉત્તર પુણ્યનો ઉદય છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જગતની વિશ્વની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વાત સાંભળી રહ્યા છે. આ પરનો હું કરતા નથી, આ કરતા કર્મ અધિકાર, આ આશ્રમનો હું કરતા નથી, સ્વભાવથી આ કરતા છું. ઓહો, આવી વાત તમને સાંભળવા ક્યાં મળશે? પોતાનું મૂળ સ્વરૂપ આચાર્યદેવ ખોલી ખોલીને મૂક્યું છે. તો અસંખ્યાત પૂદગલ પરાવર્તનમાં ક્યાં જશે? અસંખ્યાત પૂદગલ પરાવર્તનમાં નિગોદમાં જશે, નરકમાં જશે, દેવમાં જશે, એકેન્દ્રિયમાં જશે, સ્થાવરમાં જશે, ત્રસ્તમાં જશે, બે ઇન્દ્રિય થશે, ત્રણ ઇન્દ્રિય થશે, કઈ ભ્રમણ કરતો 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 એને અંતરાલ એટલે અંતરમાં પાછો મનુષ્ય ભવ કોઈ પુણ્યના ઉદયથી મળે. કોઈ હૈલું નથી લાગતું કે બધા હલી ગયા એટલે બધા હલી ગયા ને બધા શાંત થઈ ગયા છે. વિચાર કરજો, આ અંતરની વાત આવી. પોઈન્ટ સમજાય છે? જેવી રીતના આપણે એમ કહીએ કે અંતરની વાત થોડી બીજી રીતે કરો. આપણે આ ગતિમાં સિદ્ધ કરી, આ આયુમાં સિદ્ધ કરી અંતરની વાત. જેવી રીતે હું તમને પૂછું કે એક જીવને ઔપશમિક અંતર અંતર સમ્યક્ત્વમાં ઘટિત કરો, ઇન્ટરેસ્ટિંગ છે એ પણ. ઔપશમિક સમ્યક્ત્વ પ્રગટ થયું પછી એ જીવને ઔપશમિક સમ્યક્ત્વ પાછું ક્યારે પ્રગટ થઈ શકે? એક વાર છૂટ્યા પછી. ઔપશમિક સમ્યક્ત્વ પ્રગટ થયું એના પછી સાંભળજો પહેલા આન્સર, અરે પ્રશ્ન સાંભળજો. ઔપશમિક સમ્યક્ત્વ પ્રગટ થયા પછી એને પાછું ઔપશમિક સમ્યક્ત્વ અસંખ્યાત વર્ષ પછી થઈ શકે, બરાબર છે? પરંતુ એ જીવ ઔપશમિક સમ્યક્ત્વ થયા પછી ઔપશમિક સમ્યક્ત્વમાંથી છૂટીને મિથ્યાત્વમાં આવ્યો તો એક અંતર્મુરતના અંતરાલમાં એ સાયોક્ષમિક સમ્યક્ત્વ ધરી શકે. સાયોક્ષમિક સમ્યક્ત્વની પ્રાપ્તિ એક અંતર્મુરતના અંતરાલમાં થઈ શકે. આ અંતરાલની વાત, આ અંતરની વાત જીરાગામમાં એક 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 તત્વ એક 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 ભાવને લઈને સિદ્ધ કરી છે. અરે પોઈન્ટ સમજાય છે કે કઠિન પડે છે? થોડું તો કદાચ કઠિન પડતું હશે, પરંતુ સમજો કે સમ્યક્ત છૂટ્યા પછી પાછું સમ્યક્ત્વ અને ઔપશમિક છૂટ્યા પછી પાછું ઔપશમિક, ઔપશમિક છૂટ્યા પછી સાયોક્ષમિક, આવી રીતના ગતિઓ છૂટ્યા પછી પાછી મળવી એ અત્યંત દુર્લભ છે, સ્પેશિયલી મનુષ્ય ભાવ. કેમ? અચ્છા પ્રશ્ન નથી તો કેમ, કોઈને પ્રશ્ન થયો કે કેમ આટલી દુર્લભ છે મનુષ્ય ભાવની પર્યાય કેમ? અરે પ્રશ્ન થયો કે નહીં થયો? ઓકે, અંતે સાંભળો. કારણ કે મનુષ્ય ભાવ મળે છે મધ્યમ પ્રકારના પરિણામ કરવાથી. અને આ જીવના તો હર સમય ઉત્પટાંગ પરિણામ હોય છે. પોઈન્ટ સમજાય છે? ઉત્પટાંગ સમજાય છે? વિચિત્ર મધ્યમ પ્રકારના પરિણામથી જીવને મનુષ્ય ભાવ મળે છે. હું મનુષ્ય ભાવ પર એટલે જોર આપું છું, ભાવની મહિમા નથી કરાવતી. મનુષ્ય ભાવની એટલે એટલી મહિમા કરીએ છીએ કારણ કે મોક્ષ સંયમ મનુષ્ય ભાવમાંથી છે. પોઈન્ટ ખ્યાલમાં છે? લાસ્ટ ટાઈમ ચર્ચા થઈ હતી ને કે શારીરિક સમ્યક તો મનુષ્ય ગતિના જીવને થઈ શકે. પછી પ્રશ્ન આવ્યા હતા એ ના ના આ વાત તો કઈ બેસતી નથી કે શારીરિક સમ્યક્ત્વ મનુષ્ય, શારીરિક સમ્યક્ત્વ મનુષ્ય ગતિના જીવને જ થઈ શકે. હું તમને કન્ફર્મ કરીને આજે કહું છું. મેં પૂછ્યું, અરે દેવ ગતિના જીવને શારીરિક સમ્યક્ત્વ ન થઈ શકે? પ્રશ્ન આવ્યો તો સચિ ઇન્દ્રાણીને શારીરિક સમ્યક્ત્વ થાય છે ને, મુખ્યા દ્રષ્ટિ જાય છે ત્યાં જઈને સચિ ઇન્દ્રાણીને શારીરિક સમ્યક્ત્વ નથી થતું. સચિ ઇન્દ્રાણીને ઔપશમિક થાય છે પછી સાયોક્ષમિક રહે છે. હજી એક વાત કહું તમને, શારીરિક સમ્યક્ત્વ મનુષ્ય ગતિમાં પણ પુરુષ વેદમાં થશે. સમજી લો આ વાતને, પણ સ્ત્રી વેદમાં શારીરિક સમ્યક્ત્વ નહીં થાય. દ્રવ્ય થી પુરુષ વેદ હોવો જોઈએ, ભાવ થી ત્રણેય વેદમાં હોઈ શકે. દ્રવ્ય થી પુરુષ વેદી શારીરિક સમ્યક્ત્વ કરે છે કેવડીમાં પાદ મૂલ્ય. એટલી બધી સરસ સરસ વાતો છે, વૈરાગ્ય ઉત્પન્ન કરવા વાળી વાતો છે. એટલે આટલા આટલા બધા શાંત પણ નહીં થઈ જાય. પોઈન્ટ ખ્યાલમાં છે, એક એક પોઈન્ટ સમજો. તો કાર અને અંતરાલની વાત સમજાવી. કાર અને અંતરમાં શું વાત આવી? કાર એટલે જલ્દી, કાર એટલે વસ્તુની સ્થિર રહેવાની મર્યાદાને કાર. એક પર્યાયમાં, એક સમ્યક્ત્વમાં, એક તત્વમાં, જે સંવર તત્વમાં કેટલો સમય રહી શકે, એક એક વાત આવશે. નિર્જરામાં કેટલો રહી શકે, જે મોક્ષમાં કેટલો રહી શકે, શારીરિક સમ્યક્ત્વમાં સ્થિર કેટલો સમય રહી શકે, બોલો જલ્દી. શારીરિક સમ્યક્ત્વ એકવાર છૂટ્યા પછી કેટલા અંતરાલે થાય? શારીરિક સમ્યક્ત્વ એકવાર છૂટ્યા પછી કેટલા અંતરાલે થાય? કેટલા અંતરાલે થાય? અરે વેરી ગુડ, શારીરિક સમ્યક્ત્વ. હશ, બહુ સરસ, ધન્યવાદ બધાને. ને તો જરાક કોઈ વિચાર હતી, ઉભા ઉભા વિચારે, શારીરિક છૂટ્યા પછી પાછું? અરે શારીરિક સમ્યક્ત્વ ક્યારે પણ છૂટે જ નહીં, અંતરાલની વાત જ ન આવે. પોઈન્ટ સમજાય છે? મોક્ષ તત્વ છૂટ્યા પછી કેટલા અંતરાલે થાય? પોઈન્ટ ખ્યાલમાં આવે છે? પોઈન્ટ સમજો. રાગ ભાવ છૂટ્યા પછી અંતરાલે થશે પાછો? રાગ ભાવ લગાતાર નહીં રે, કોઈ ક્રોધ નો ભાવ લગાતાર નહીં રે. પોઈન્ટ ખ્યાલમાં છે? અચ્છા, હજી એક માર્મિક પ્રશ્ન પૂછો. મિથ્યાત્વ છૂટ્યા પછી કેટલા અંતરાલે થાય? અચ્છા, મિથ્યાત્વ ક્યારે છૂટે? તો કે અનાદિકાળથી ચાલુ છે અને સમ્યક્ત્વ થશે ત્યારે છૂટશે, અને પછી શાહિદ થઈ ગયું તો ક્યારે પાછું મિથ્યાત્વમાં નહીં. એક 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 પોઈન્ટ સમજ. ચલો છેલ્લા બે પોઈન્ટ લઈએ. થઈ ગયું કાર અને અંતરની વાત છે. હવે ભાવ અને અલ્પ બહુત્વ, લાસ્ટ બે વાત છે. પાંચ મિનિટ છે આપણી પાસે, પાંચ મિનિટ પૂરું કરું છું. ભાવ બહુ સરસ વાત છે. ભાવની જો ગુણ ને, અથવા ભાવમાં શું લીધું, જો ગુણ ને, ગુણ ગુણ સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ, ભાવમાં આપણે લઈએ ને અનંત ગુણ, તો ગુણ ને અથવા ઓપ્ષમિક શાયિક આદિ પાંચ ભાવોને ભાવ કહે છે. ગુણ ને અથવા ઓપ્ષમિક આદિ ભાવોને શું કહે છે? ઓપ્ષમિક આદિ શાયિક પાંચ ભાવોને ભાવ કહે. તો ભાવમાં પાંચ ભાવ લઈ લીધા, અને ભાવમાં ગુણ, બરાબર છે, ભાવમાં ગુણ પણ લીધા અને પર્યાય પણ લીધી. બે વાત આવી ને ભાવમાં, ગુણ અને પર્યાયની વાત આવી ને, બે આવી કે ત્રણ આવી કે બે આવી, જલ્દી પકડો, લાઈન થી પકડો. ગુણ ને અથવા ઓપ્ષમિક શાયિક આદિ પાંચ ભાવોને ભાવ કહે છે. તો ગુણ અને પર્યાયની વાત આવી ને, કોની વાત આવી? દ્રવ્યની પણ વાત આવી. કેમ? કારણ કે પાંચ ભાવમાં પારિણામિક ભાવ એ દ્રવ્ય ભાવ છે. સમજાય છે? એટલે દ્રવ્યની પણ વાત આવી. ભાવ એટલે સ્વભાવ, દ્રવ્ય એટલે અંદરમાં જે પારિણામિક ભાવ સ્વભાવે છે એ પણ ખરો, એ જ ખરો મારો ભાવ છે. નિરપેક્ષ ભાવે મારો ભાવ છે. નિરપેક્ષ ભાવને ધારણ કોણ કરીને બેઠો છે? દ્રવ્ય. એ શુદ્ધ ભાવને ધારણ કોણ કરીને બેઠો છે? દ્રવ્ય. એ અનંત ગુણોને ધારણ કરીને કોણ બેઠો છે? દ્રવ્ય. એ અનંત પર્યાયોને ધારણ કરીને કોણ બેઠો છે? દ્રવ્ય. પોઈન્ટ સમજાય છે? તો ભાવમાં વાત શું આવી કે ગુણ અને પાંચ ભાવની વાત ભાવમાં. હવે અલ્પ બહુત્વમાં શું વાત આવશે? અલ્પ બહુત્વમાં તો જો બહુ સરસ કે અન્ય પદાર્થની અપેક્ષાથી, થોડી ભાષા જો, અન્ય પદાર્થની અપેક્ષાથી વસ્તુની હીનતા અધિકતાના વર્ણનને અલ્પ બહુત્વ કહે છે. કમ્પેરિઝન, નાના જીવોની વચ્ચેનું કમ્પેરિઝન અને એક જ જીવની અંદરમાં થતા ભાવોની વચ્ચેનું કમ્પેરિઝન, એને કહેવાય અલ્પ બહુત્વ. અલ્પ બહુત્વ એટલે સૌથી ઓછા જીવ ચાર ગતિમાં કઈ ગતિમાં છે? બહુ સરસ. સૌથી ઓછા જીવ ચાર ગતિમાં કઈ ગતિમાં છે? મનુષ્ય ગતિમાં. સૌથી વધારે જીવ તિર્યંશમાં છે. વેરી ગુડ. તો આ શું થયું? અલ્પ બહુત્વ, કે મનુષ્ય ગતિના અલ્પ એના કરતા વધારે તિર્યંશના છે. તો એ જે કમ્પેરિઝન થયું ને એને કહેવાય અલ્પ બહુત્વ. પોઈન્ટ સમજાય છે? એક હજીન લાસ્ટ, આ બે વાત થઈ ગઈ, ભાવની અને અલ્પ બહુ. એક કમ્પેરિઝન, કમ્પેરિઝન જે રીતના ઓપ્ષમિક, શાયોપ્ષમિક અને શાયિક, આ ત્રણ સમ્યક્ત્વ, સમ્યક દ્રષ્ટિ જીવોમાં સૌથી વધારે સમ્યક દ્રષ્ટિ ઓપ્શમિક, સૌથી વધારે ઓપ્શમિક, પછી એના કરતા સૌથી વધારે પૂછું છું શાહી. કેમ ગડબડ કરો છો? પ્રશ્ન શું પૂછ્યો? સૌથી વધારે સમ્યક દ્રષ્ટિ જીવ શાહી. કેમ શાહી? કેમ શાહી? જલ્દી કેમ શાહી? અરે બધા અરિહંત અને બધા સિદ્ધ ભગવાન ને શાહી સમ્યક તો છે. સિદ્ધ ભગવાન ને કેટલા ભાવ છે? પાંચ ભાવ માંથી એક જ, એક જ. સિદ્ધ ભગવાન ને પાંચ ભાવ માંથી કેટલા ભાવ છે? બે ભાવ, પારિણામિક અને શાહી. અચ્છા અરિહંત ભગવાન ને ધ્યાનથી વિચારીને બોલજો, અરિહંત ભગવાન ને પાંચ ભાવ માંથી કેટલા ભાવ છે? કાકુ ત્રણ, કાકુ કયા ત્રણ? કયા ત્રણ ભાવ છે? જલ્દી અરિહંત ભગવાન ને પારિણામિક, શાહીક અને ઓદય. બારમા ગુણસ્થાન વાળાને કેટલા ભાવ છે? ગડબડ થઈ ગઈ ને? બારમા ગુણસ્થાન વાળાને કેટલા ભાવ છે? જલ્દી બોલો. બારમા ગુણસ્થાન વાળાને, ચલો ઘટિત કરો, પારિણામિક છે, બારમું ગુણસ્થાન પારિણામિક છે, બરાબર છે, ઓદય છે, શાહીક છે અને અને શાયોક્ષમિક પણ છે. બારમું ગુણસ્થાન છે, કેવળ જ્ઞાન નથી થયું, છદમસ્ત છે, શાયોક્ષમિક છે, અજીન જ્ઞાનાવણી દર્શનાવણી અંતરાય નો ઉદય છે. હવે પાંચ ભાવ એક સાથે કયા ગુણસ્થાન માં હોય શકે? અરે વાહ, વેરી ગુડ. અગિયારમાં ગુણસ્થાન, એ બધી વાત આપણે કરી ચુક્યા છે. લાસ્ટ પોઈન્ટ એક લઈ લઉં, તમે કહો તો લો, જલ્દી બોલો. લાસ્ટ પોઈન્ટ બહુ ગજબનો છે. કોઈ જીવ મનુષ્યમાંથી મનુષ્ય, આપણે એક મનુષ્ય ગતિની વાત કરી કે એક ભવમાં સ્થિર રહે એને કહેવાય કાળ, અને પછી બીજી વાર એને મનુષ્ય ભવ મળે એની વચ્ચેને એની વચ્ચે કહેવાય અંતર. પણ એક મનુષ્ય, એક મનુષ્ય, ચલો આ વિષય આખો હું નેક્સ્ટ ટાઈમ લઈશ, થોડોક વિસ્તાર વાળો વિષય છે, ચાલુ કરીશ તો 10 મિનિટ નીકળી જશે, એટલે હું વિસ્તારથી નેક્સ્ટ ટાઈમ આખો આ વિષય લઈશ. હવે નેક્સ્ટ ટાઈમ આપણે શું કરવાનું? આજે આપણે શું કર્યું? આજે આપણે શું કર્યું? આ આઠ ના આપણે અર્થ સમજે, બરાબર છે. વિષય નવો ચાલુ નથી કરતી, કારણ કે થોડોક વિસ્તાર વાળો ચાર્ટ છે આખો, તો એ નેક્સ્ટ ટાઈમ આપણે લેશું. તો આ જે આઠ છે આપણે એના અર્થ સમજ્યા, બરાબર છે, અને એમાં આપણે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ઘટિત કર્યો, એની પરિભાષા સમજ્યા, અને આ સૂત્ર વિસ્તાર વાળું સૂત્ર છે એમ આચાર્ય દેવ કહીને તત્વનું સ્વરૂપ અત્યંત માર્મિક રીતે આમાં સમજાવે છે. હવે આની જે નેક્સ્ટ ટાઈમનો વિષય જે છે, મોસ્ટલી તો આપણે આઠમું સૂત્ર ચાલુ કરશું, પરંતુ એની પહેલા 10 મિનિટ શરૂઆતમાં આપણે શું કરવાના છે, છઠ્ઠું સાતમું અને આઠમા સૂત્ર વચ્ચેનું થોડુંક આપણે કમ્પેરિઝન લેશું, અગર આપણને ઉચિત લાગશે તો લેશું, ને તો પછી હવે નવમા સૂત્રથી આખો વિષય બદલાય. નવમા સૂત્રથી વિષય કેવી રીતના બદલાય છે? સમ્યક જ્ઞાનનો આખો વિષય, 9 થી લઈને 32 નંબરના સૂત્ર સુધી, 33 પણ કહી શકો, કારણ કે એમાં પણ નયોના ભેદ છે. તો સમ્યક જ્ઞાનનો આખો વિષય એટલે મતિ શ્રુત અવધિ મન પર્યાય અને કેવળ જ્ઞાનની પાંચ પર્યાયની વિસ્તારથી, એમાં મતિશ્રુતની તો અદભુત અને ગજબ વાતો અહીંયા હવે આવશે. તો નેક્સ્ટ ટાઈમથી આપણે એ સૂત્ર પ્રારંભ કરશું. નિજ નિધિ નિજ મે બતાવિયહ અનંત ઉપકાર, સખે લીએ જિન વાણી માં તકો વંદના શતબાર, સખે લીએ જિન વાણી માં તકો વંદના શત. બોલો ને કાન મહિ નિત્ય બોધિની દ્વાદશાંગી પરમકારી જિન વાણી માતનો